समयसार भगवान कुनकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં પરિશિષ્ટમાં કળશ 264 સુધી સ્વાધ્યાય કર્યો છે. 264 કળશમાં એ રીતે વાત આવી કે પહેલા જે પ્રમાણે 47 શક્તિઓનું વર્ણન કર્યું એ શક્તિઓથી ભરેલો હોવા છતાં આત્મા જે જ્ઞાન માત્ર મયપણાને છોડતો નથી અને એવું તે ક્રમરૂપે અને અક્રમરૂપે વર્તતા પરિણમનથી અનેક પ્રકારનું દ્રવ્ય પર્યાયમય ચૈતન્ય આ લોકમાં વસ્તુ છે એ આત્મા એમ સમજાયું. એટલે અનેકાંતની વાત જે પરિશિષ્ટમાં શરૂ કરી હતી એમાં 14 બોલ દ્વારા સમજાયું અને એ દરેક બોલના એક એક કળશ કયા અને તે પછી તે 47 શક્તિની વાત કરી અને એમ એ જ્ઞાન માત્ર પણ વડે જે વર્તતો ભાવ એ જ આત્મા છે અને એ દ્રવ્ય પર્યાયમય છે. જે જ્ઞાન માત્ર આત્મા કયો તો એ જ્ઞાન માત્ર પણ વડે અનુભવમાં આવતો જે ભાવ જે દ્રવ્ય પર્યાય રૂપ છે એ ચૈતન્ય એ જ ભગવાન આત્મા છે. એટલે જ્ઞાન માત્ર કહેતા એમાં અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા એના અનંત ગુણના નિર્મળ પરિણમન સહિત આવી જાય છે. એટલે એવું એમાં અનેકાંત પણ રહ્યું છે એ વાત કરી. એટલે એ વાતને અહીંયા સિદ્ધ કરી દીધી કે એ પોતે અનંત શક્તિઓથી ભરેલો છે, અનંત ગુણ છે અને એ અનંત ગુણ છે તો એના દરેક સમયે સમય થતા પરિણામ છે. એટલે એવી પર્યાય છે આ બધું છે તે છતાં પણ એ પોતાના જ્ઞાન માત્ર ભાવને છોડતો નથી કે જે અસાધારણ ભાવ છે તેને છોડતો નથી. જ્ઞાનને કે જે અસાધારણ ભાવ છે તેને છોડતો નથી. તેની સર્વ અવસ્થાઓ પરિણામો પર્યાયો જ્ઞાનમય જ છે. આવી વાત કરી. આ રીતે આ જ્ઞાન માત્ર ભાવ દ્વારા પણ ભગવાન આત્માનું એકાંતપણું નહીં પણ અનેકાંતપણું જ સિદ્ધ થાય છે. એટલે અનેકાંતની વાત થઈ. એટલે હવે એમાં છેલ્લો વધુ કળશ કે છે અને તે પછીથી ઉપાય ઉપેય ભાવની વાત કરશે. પરિશિષ્ટની શરૂઆત કરી ત્યારે જે વાત કરી હતી એમાં એક વાત આ અનેકાંતની હતી અને બીજી વાત ઉપાય ઉપેય ભાવની હતી. તો હવે આ 265 કળશ પછી એ ઉપાય ઉપેય ભાવની વાત કરશે. તો 264 સુધીમાં વાત તો પૂરી કરી છે એટલે હવે 265 કળશમાં તો એમ કહે છે કે આ અનેક સ્વરૂપ અનેકાંતમય વસ્તુને જેઓ જાણે છે એટલે ભગવાન આત્માને અનેકાંત સ્વરૂપ જેમ છે તેમ જેવો છે તેવો જાણે છે, શ્રદ્ધે છે અને અનુભવે છે તેવો જ્ઞાન સ્વરૂપ થાય છે. એવા આશયનું સ્વાદવાદનું ફળ બતાવતું કાવ્ય કહે છે. તો કળશ 265 નૈકાંત સંગત દશા સ્વયમેવ વસ્તુ तत्व व्यवस्थिति मिति प्रविलोकयंत स्यादवाद शुद्धिम अतिकाम अतिगम्य संतो ज्ञानी भवन्ति जिन नीतिम अलंघयंत। कर्क 265 ना अर्थ में अहीं कहे छे के इति वस्तु तत्व व्यवस्थितम नैकांत संगत दशा स्वयमेव प्रविलोकयंत। इतले के आवी अनेकांतात्मक अथवा तो अनेकांतमय आवी अनेकांतात्मक वस्तु तत्वनी व्यवस्थिति ने अनेकांत संगत इतले के अनेकांत साथे सुसंगत अनेकांत साथे मेलवाड़ी जेनी साथे मेल पड़े छे अनेकांतनी साथे जेने मेल पड़े छे एवी आ वस्तु आवी वस्तु तत्वनी व्यवस्थिति ने अनेकांतात्मक वस्तु तत्वनी व्यवस्थिति ने अनेकांत संगत એટલે કે અનેકાંત સાથે સુસંગત દ્રષ્ટિ વડે સ્વયંમેવ દેખતા થતા સ્યાદવાદની અત્યંત શુદ્ધિને જાણીને જીન નીતિને એટલે જીનેશ્વર દેવના માર્ગને નહીં ઉલ્લંઘતા થતા સત્પુરુષો જ્ઞાન સ્વરૂપ થાય છે। શું વાત કરી કે સત્પુરુષો પોતે જ્ઞાન સ્વરૂપ થાય છે એ કઈ રીતે જ્ઞાન સ્વરૂપ થાય છે તો કે જેઓ આવા અનેકાંત સ્વરૂપ આત્માને જાણીને અને એવા અનેકાંત સાથે દ્રષ્ટિનો મેળ કરીને એટલે કે શ્રદ્ધા એમની એવી જ છે એમ એ જાણતા દેખતા અનુભવતા શ્રદ્ધા થતા એ જીનેશ્વર ભગવાનના માર્ગને નહીં ઉલ્લંઘતા સત્પુરુષો જ્ઞાન સ્વરૂપ થાય છે। ભાવાર્થમાં પંડિતજી કહે છે કે જે સત્પુરુષો અનેકાંત સાથે સુસંગત દ્રષ્ટિ વડે સુસંગત દ્રષ્ટિ વડે એટલે કે પોતાની શ્રદ્ધા અનેકાંતમય છે પોતાની શ્રદ્ધા અનેકાંતમય છે તો એ દ્રષ્ટિ એ શ્રદ્ધા અનેકાંત સાથે સુસંગત છે વસ્તુનું સ્વરૂપ અનેકાંત છે એવું યથાર્થ સમજીને અને એવા અનુભવ સહિત એવી શ્રદ્ધા કરીને એટલે એનો અર્થ એ થયો કે અનેકાંત સાથે સુસંગત દ્રષ્ટિ વડે અહીંયા દ્રષ્ટિનો અર્થ છે શ્રદ્ધા। જે સત્પુરુષો અનેકાંત સાથે સુસંગત દ્રષ્ટિ વડે અનેકાંતમય વસ્તુ સ્થિતિને દેખે છે અનેકાંતમય વસ્તુ સ્થિતિને દેખે છે તેઓ એ રીતે સ્યાદવાદની શુદ્ધિને પામીને જાણીને મૂળ કલ્પમાં પણ એમ લખ્યું છે ને કે સ્યાદવાદની અત્યંત શુદ્ધિને જાણીને એટલે અનેકાંતમય વસ્તુ એટલે આત્મા એને એ દેખે છે તેઓ એ રીતે સ્યાદવાદની શુદ્ધિને પામીને સ્યાદવાદની શુદ્ધિને પામીને એટલે પછી જેમ છે તેમ યથાર્થ શ્રદ્ધા કરીને અનેકાંત સહિત વસ્તુનું સ્વરૂપ છે તો એવી અનેકાંત સ્વરૂપ શ્રદ્ધા કરીને એમ શુદ્ધિને પામીને એટલે શુદ્ધિને પામે છે ત્યારે તો એવો આશય છે એમાં કહેવાનો કે વસ્તુનું સ્વરૂપ બે વિરોધાભાસી શક્તિઓને કારણે વિરોધાભાસી લાગતું હોય એના પરિણામે વિરોધાભાસી લાગતા હોય છતાંય એ એક રૂપ છે એટલે એમને ક્યાંય વિરોધ આવતો નથી અને જેમ છે તેમ વસ્તુના સ્વરૂપને એ પામી જાય છે એટલે સ્યાદવાદને કારણે એ કથનમાં મુકાય છે વસ્તુનું સ્વરૂપ અનેકાંત છે જે અનેકાંતમય વસ્તુ છે એને જ્યારે કથનમાં મૂકવામાં આવે લખવામાં મૂકવામાં આવે બોલવામાં તો એને કોઈ અપેક્ષાથી છે એમ કહેવાય એટલે સ્યાદવાદ તો એ રીતે અહીંયા કહે છે કે અનેકાંત વસ્તુ સ્થિતિ છે તો અનેકાંત વસ્તુ સ્થિતિને જયારે દર્શાવીએ ત્યારે તો આપણે ત્યાગવાદ દ્વારા દર્શાવીએ છીએ, એટલે કે છે કે એવા અનેકાંત સાથે સુસંગત દ્રષ્ટિ વડે અનેકાંતમય વસ્તુ સ્થિતિને દેખે છે તેઓ એ રીતે શ્યાદવાદની શુદ્ધિને પામીને જાણીને જીનદેવના માર્ગને શ્યાદવાદ ન્યાયને નહીં ઉલ્લંઘતા થતા જ્ઞાન સ્વરૂપ થાય છે. આનો વિસ્તાર આપણે ગુરુદેવ પાસેથી પણ સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 11મો પાન નંબર 218 કળશ 265 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. એમાં જુઓ ગુરુદેવ કહે છે કે જુઓ શું કહે છે કે અનેકાત્મક એટલે અનેક ધર્મ સ્વરૂપ વસ્તુ એટલે ભગવાન આત્મા છે. આવી વસ્તુ તત્વની વ્યવસ્થાને દ્રવ્ય પર્યાયમય વસ્તુ વ્યવસ્થાને દ્રવ્ય પર્યાયમય વસ્તુ વ્યવસ્થાને અનેકાંત સાથે સુસંગત મેળવાળી દ્રષ્ટિ વડે જેઓ દેખે છે વાસ્તવમાં તેઓ યથાર્થ દ્રષ્ટિવાળા છે. જેની દ્રષ્ટિ યથાર્થ છે, જીનેશ્વર ભગવાને જેમ કહ્યું છે તેમ શ્રદ્ધા કરે છે તો એ યથાર્થ શ્રદ્ધા થઈ, એટલે એ દ્રષ્ટિ યથાર્થ દ્રષ્ટિ કહેવાય. અને જીનેશ્વર ભગવાને વસ્તુનું સ્વરૂપ દ્રવ્ય પર્યાયમાં કહ્યું છે અને પછી દ્રવ્યની વાત કરતા અનંત શક્તિની વાત કરી છે અને એના પરિણામની વાત કરી છે, એટલે પર્યાયની પણ વાત કરી છે, એટલે દ્રવ્ય પર્યાયમય વસ્તુ છે. પણ એવી દ્રવ્ય પર્યાયમય વસ્તુના સ્વરૂપને અનેક નય દ્વારા જો જાણવામાં આવે તો જ એ વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું જણાય સમજાય. એટલે કોઈ એક જ અપેક્ષાથી એને જાણવામાં આવે તો વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું જણાય નહીં, કેમ કે વસ્તુનું સ્વરૂપ કેવું છે કે દ્રવ્ય પર્યાયમય છે. દ્રવ્ય છે અને પર્યાય છે, અને દ્રવ્ય શું છે તો કે અનંત ગુણોનો સમૂહ તે દ્રવ્ય છે અને દરેક ગુણનું પરિણમન એવી પર્યાય છે. હવે આવી વિશાળતા હોય તો આવી વિશાળતાને એક રૂપ સમજવી અને એવી શ્રદ્ધા કરવી એ અનેકાંત વિના થઈ શકે જ નહીં. વસ્તુના સ્વરૂપને અનેકાંત દ્વારા સમજવામાં આવે, અનેક નયો દ્વારા સમજવામાં આવે તો જ જેમ છે તેમ યથાર્થ શ્રદ્ધા થાય, નહીંતર વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ સમજમાં આવે જ નહીં. એટલે એવી જે શ્રદ્ધા કરે છે એ તો અનેકાંત દ્વારા જ એવી શ્રદ્ધા કરે છે, અને એ શ્રદ્ધા છે તે યથાર્થ દ્રષ્ટિ છે. કે છે કે અનેકાંતાત્મક અનેક ધર્મ સ્વરૂપ વસ્તુ છે એટલે ભગવાન આત્મા છે, અને આવી વસ્તુ તત્વની વ્યવસ્થાને એટલે કે દ્રવ્ય પર્યાયમય વસ્તુ વ્યવસ્થાને અનેકાંત સાથે સુસંગત એટલે કે મેળવાળી દ્રષ્ટિ વડે જેઓ દેખે છે તેઓ વાસ્તવમાં યથાર્થ દ્રષ્ટિવાળા છે. દ્રવ્યની દ્રષ્ટિ એટલે દ્રવ્ય દ્રષ્ટિ આવા દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુના યથાર્થ જ્ઞાનપૂર્વક હોય છે. જુઓ બહુ મહત્વની વાત અહીંયા ગુરુદેવે કહી દીધી. દ્રવ્ય દ્રષ્ટિ કેવી હોય? દ્રવ્ય દ્રષ્ટિ જેને છે એને અનેકાંતનું સ્વરૂપ યથાર્થ સમજાયું હોય અને વસ્તુના સ્વરૂપને એ અનેકાંત દ્વારા જ શ્રદ્ધતો હોય. દ્રવ્ય દ્રષ્ટિ આ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ વ્યવસ્થા છે તો એવી વસ્તુ વ્યવસ્થાને જ્યારે જાણે છે તો એ અનેકાંત દ્વારા જાણે તો જ એ સમ્યક જ્ઞાન થાય. એટલે દ્રવ્યની દ્રષ્ટિ આવા દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુના એટલે આત્માના યથાર્થ જ્ઞાનપૂર્વક હોય છે. એમ નથી તો એને યથાર્થ જ્ઞાન હોતું જ નથી. કોઈ પણ વાતમાં એ એકાંતે વસ્તુ સ્વરૂપને રહે છે તો એ દ્રષ્ટિ યથાર્થ નથી. એટલે દ્રવ્ય દ્રષ્ટિમાં દ્રવ્ય પર્યાયરૂપ સ્વરૂપ છે અને દ્રવ્ય તો અનંત ગુણ સ્વરૂપ છે અને એની અનંત પર્યાય છે. આવું જ્યારે વસ્તુનું સ્વરૂપ હોય તો એની શ્રદ્ધા કરવી, એને જાણીને શ્રદ્ધા કરવાનું હોય ત્યારે એ અનેકાંત સિવાય હોઈ શકે જ નહીં. એટલે જેને આવી દ્રષ્ટિ થઈ છે, જેને અનેકાંત સાથે સુસંગત દ્રષ્ટિ છે, એવી દ્રષ્ટિ વડે એ જુએ છે, જાણે છે, અનુભવે છે, શ્રદ્ધા કરે છે, તો એનું જ્ઞાન છે તે બરાબર છે, એ યથાર્થ દ્રષ્ટિવાળા છે. અને એને એ સ્વયંમેવ દેખતા થતા એમ કહ્યું છે ને, એટલે કે એ ધર્મી પુરુષો પોતે પોતાના જ્ઞાનની નિર્મળ દશામાં એને જાણે છે. કે આવા દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુના યથાર્થ જ્ઞાનપૂર્વક હોય છે, એનું યથાર્થ જ્ઞાન એમને હોય છે. અને સ્વયંમેવ દેખતા થતા એમ કહ્યું છે ને, એટલે કે ધર્મી પુરુષો પોતે જ પોતાના જ્ઞાનની નિર્મળ દશામાં જેવી અનેકાંતમય વસ્તુ છે તેવી અનેકાંતથી સુસંગત દ્રષ્ટિ વડે દેખે છે. આગળ બીજો ભાગ કળશનો, એમાં એમ કહ્યું છે ને કે એ રીતે અત્યંત શુદ્ધિને જાણીને જીન નીતિને નહીં ઉલ્લંઘતા થતા સત્પુરુષો જ્ઞાન સ્વરૂપ થાય છે. તો એનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે શ્યાદવાદની અત્યંત શુદ્ધિને જાણીને, શ્યાદવાદની અત્યંત શુદ્ધિને જાણીને એટલે શું? આપણે તો એમ સમજીએ કે શ્યાદવાદને જાણી લીધો, ભાઈ એમ નથી. શ્યાદવાદ શા માટે અહીંયા લેવામાં આવ્યો, એનું પ્રયોજન શું છે? પ્રયોજન કંઈ શ્યાદવાદ સમજાવવાનું નથી, પ્રયોજન તો આત્માના સ્વરૂપને સમજાવવાનું છે. શ્યાદવાદ તો એ આત્માના સ્વરૂપને સમજાવવા માટેનું સાધન છે. એ શ્યાદવાદ વિના આત્માનું સ્વરૂપ સમજાય જ નહીં. આવું સ્વરૂપ અનંત ગુણ અને એના અનંત ગુણના દરેક સમયના પરિણામ, તે છતાંય ક્યાંય વિરોધાભાસ ના આવે એવું અનેક નય દ્વારા જાણવામાં આવે એવું સ્વરૂપ જ્યારે યથાર્થ સમજવું છે અને એની યથાર્થ શ્રદ્ધા કરવી છે, તો એ ત્યાદવાદ વિના થઈ શકે જ નહીં. એટલે કે અનેકાંત વિના એની શ્રદ્ધા થઈ શકે જ નહીં. અને અનેકાંત દ્વારા શ્રદ્ધા થઈ છે એટલે પછી જે જાણવામાં આવ્યું છે એને એમ કહેવાય કે શ્યાદવાદ દ્વારા જાણે. શ્યાદવાદ દ્વારા એ કથનમાં આવ્યું, શ્યાદવાદ દ્વારા એ લખવામાં આવ્યું, સાંભળવામાં આવ્યું એમ કહેવાય. એટલે ત્યાદવાદની અત્યંત સિદ્ધિને જાણીને એટલે શું? કે જે પ્રકારે વસ્તુ નિત્ય છે તે પ્રકારે તેને નિત્ય જાણીને, જે પ્રકારે અનિત્ય છે તે પ્રકારે તેને અનિત્ય જાણીને, જે રીતે એક છે તે રીતે એક જાણીને, તથા જે પ્રકારે અનેક છે તે પ્રકારે અનેક જાણીને, એટલે જે 14 ધર્મની વાત કરી એ રીતે બધા ધર્મો ને જાણીને અને એની અપેક્ષા સહિત એનું સ્વરૂપ એ રીતે છે એમ શ્રદ્ધાન કરીને. કેમ કે વસ્તુનું સ્વરૂપ તો તત્સ્વરૂપ છે અને અતત્સ્વરૂપ પણ કહ્યું, તો તત્સ્વરૂપ એટલે શું ને અતત્સ્વરૂપ એટલે શું એ જો એ બરાબર નથી જાણતો તો આ વસ્તુના સ્વરૂપને યથાર્થ જાણતો જ નથી. પોતાના સ્વથી એને તત્પણું છે અને પરથી અતત્પણું છે, એ રીતે એકપણું અનેકપણું, નિત્યપણું અનિત્યપણું, અને સત પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવથી સત્પણું અને પરના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવથી અસત્પણું, આમ જે જે અપેક્ષાથી જે જે રીતે વાત છે તે તે રીતે યથાર્થ જાણીને સમજીને તે શ્યાદવાદની એ જાણીને સમજીને જ્યારે એ શ્રદ્ધા કરે છે તો એ શ્યાદવાદની અત્યંત શુદ્ધિ છે. એને અહીંયા શ્યાદવાદની અત્યંત શુદ્ધિ કહી. એમ નહીં કે શ્યાદવાદ જે સમજ્યા એની શુદ્ધિ વાત નથી, અહીંયા તો શ્યાદવાદની અત્યંત શુદ્ધિ એટલે કે જ્યાં શ્યાદવાદ લાગુ પાડ્યો છે એવા ભગવાન આત્માના સ્વરૂપને યથાર્થ જાણ્યું એ શ્યાદવાદની અત્યંત શુદ્ધિ છે. શ્યાદવાદની અત્યંત શુદ્ધિ શબ્દ મૂક્યું એટલે કોઈને એમ થાય કે શ્યાદવાદ તો અમે જાણીએ છીએ, ભાઈ એમ વાત નથી. શ્યાદવાદ તમે ક્યાં લાગુ પાડ્યો? કથનચિત કોઈ અપેક્ષાએ આત્મા એક છે, કથનચિત કોઈ અપેક્ષાએ આત્મા અનેક છે, કથનચિત એટલે કોઈ અપેક્ષાએ આત્મા નિત્ય છે, કથનચિત કોઈ અપેક્ષાએ આત્મા અનિત્ય છે. તો એ વાત જે છે એ કથન પદ્ધતિ છે એને શ્યાદવાદ કહ્યો. અને પણ એવું કહેવું શા માટે પડ્યું? તો કેમ કે એવું સ્વરૂપ છે, અનેકાંત સ્વરૂપ છે, એટલે એને શ્યાદવાદ દ્વારા વર્ણવવામાં આવ્યું. ત્યાગ રાજની શુદ્ધિ કહેતા એમાં અનેકાંત જે ભરેલું છે એને સમજાયું છે એમ ત્યાગરાજની શુદ્ધિને જાણવું. વસ્તુના જેમ છે તેમ અર્થ સમજવા જોઈએ ને. ગુરુદેવે જે પ્રમાણે સ્પષ્ટતા કરી છે આવી સ્પષ્ટતા ભાગ્યે જ કોઈ પંડિતે કરી હશે. આવી સ્પષ્ટતાની સાથે પાછું એમાં અધ્યાત્મને કેટલું સમાવી દીધું છે અહીંયા ગુરુદેવે એ વાત કરે છે. જે 14 બોલની વાત હતી એ બોલની વાતને અહીંયા ગુરુદેવે આ પ્રમાણે સમાવી દીધી છે. કહે છે કે જે પ્રકારે વસ્તુ નિત્ય છે તે પ્રકારે તેને નિત્ય જાણીને અને જે પ્રકારે વસ્તુ અનિત્ય છે તે પ્રકારે તેને અનિત્ય જાણીને, તેવી જ રીતે વસ્તુ જે પ્રકારે એક છે તે પ્રકારે એક જાણીને તથા જે પ્રકારે અનેક છે તે પ્રકારે અનેક જાણીને, આ પ્રમાણે વસ્તુ નિત્ય અનિત્ય એક અનેક સત અસત તત અતત ઇત્યાદિ પ્રકારે જેમ છે તેમ અપેક્ષાથી યથાર્થ જાણવી તે ત્યાગરાજની અત્યંત શુદ્ધિ છે. એટલે તેને જાણીને, આ રીતે જાણ્યું એને માટે હવે કહે છે કે તેને જાણીને દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ આત્મા છે તેને યથાર્થ જાણીને જીન નીતિને અર્થાંત જીનેશ્વર ભગવાનના માર્ગને ઉલ્લંઘ્યા વિના, નહીં ઉલ્લંઘતા થતા એટલે એનું ઉલ્લંઘન કર્યા વિના, ભગવાનના માર્ગનું ઉલ્લંઘન કર્યા વિના સત્પુરુષો સંતો ભગવાનના માર્ગને ઓળખતા નથી અને એમ પોતે જ્ઞાન સ્વરૂપ થાય છે. ભગવાનના માર્ગને ઓળંગ્યા વિના જ્ઞાન સ્વરૂપ થાય છે, પણ ભગવાનનો માર્ગ શું છે જેને એ ઓળંગતા નથી, તો એ અહીંયા દર્શાવવામાં આવ્યું કે આ જે અનેકાંત દ્વારા વસ્તુનું સ્વરૂપ છે એ ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે તો એમ જ એને શ્રદ્ધવું, એવી જ આ સંતોની શ્રદ્ધા છે. એટલે એમ એ જીનેશ્વર ભગવાનના માર્ગને ઉલ્લંઘતા નથી, આમ ભગવાનના માર્ગને નહીં ઓળંગતા થતા સત્પુરુષો જ્ઞાન સ્વરૂપ થાય છે, અર્થાત પૂર્ણ જ્ઞાન સ્વરૂપને એટલે કે કેવળ જ્ઞાનને પામે છે. આ રીતે આ અનેકાંતનું ફળ દર્શાવી દીધું. આ જીન નીતિ ગુરુદેવ કહે છે કે જેવું વસ્તુ સ્વરૂપ છે તેવું જાણવું, જેવી વસ્તુ છે તેવી એની શ્રદ્ધા કરવી અને સ્વસન્મુખ થઈને વસ્તુ આત્મદ્રવ્યમાં જ રમણતા કરવી, વસ્તુ એટલે કે આત્મદ્રવ્ય, આત્મદ્રવ્યમાં જ રમણતા કરવી તે જીન નીતિ એટલે જીન માર્ગ છે. સંતો આવા માર્ગને નહીં ઓળંગતા થકા, માર્ગને જ અનુસરતા થકા, માર્ગને જ અનુસરતા થકા કેવળ જ્ઞાન દશાને પામે છે. આ સિવાય બીજું કાંઈ ભલું ગુરુ કરવું એવી આત્માની શક્તિ નથી. આ જ કરી શકે છે અને સંતો એ કરી અને આપણને દ્રષ્ટાંત પૂરું પાડે છે કે જો આ પ્રકારે અમે પુરુષાર્થ કર્યો અને આ પ્રકારે અમે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું. અર્યંત કેટલા થયા છે એ અર્યંત આ રીતે જ થયા છે અને અર્યંત ભગવાનના દ્રવ્ય ગુણ પર્યાય ને પોતાનામાં સ્થાપીને એમ જ્યારે પ્રવચન સારમાં વાત આવી ત્યારે એનો અર્થ એવો થાય છે કે અર્યંત ભગવાન જે થયા છે એમની શ્રદ્ધા, એમની શ્રદ્ધા પોતાના સ્વરૂપ પ્રત્યેની જે છે તે શ્રદ્ધા પોતાનામાં સ્થાપીને, એમનું જે દ્રવ્ય અને એનું નિર્મળ પરિણમન છે એવા પોતાના દ્રવ્યના નિર્મળ પરિણમનને શ્રદ્ધિ, તેવું ભગવાનને અનંત ગુણ રૂપ સ્વરૂપ છે અને એના એવા અનંત ગુણનું નિર્મળ પરિણમન છે તો એવું જ પોતાનું પણ સ્વરૂપ શ્રદ્ધિને, એવી શ્રદ્ધા કરીને અને પોતાના પણ એવા જ નિર્મળ પરિણામ થાય છે એમ શ્રદ્ધા કરીને પછી સ્વરૂપ ગણી લક્ષ કરતા એને એવો અનુભવ થાય છે, એકાગ્રતા કરતા થાય છે. એટલે એ જે વાત કરી છે કે રિંદ ભગવાનના દ્રવ્ય ગુણ પર્યાયને પોતાનામાં સ્થાપીને, તો એ વાત આ રીતે નીકળે છે કે આત્મા ખરેખર બીજું કાંઈ કરી શકતો જ નથી. જે અહીંયા કહ્યું ને ગુરુદેવે, એ સિવાય બીજું કાંઈ ભલું ગુરુ કરવું એ આત્માની શક્તિ નથી. માત્ર ભગવાનના માર્ગને અનુસરતો થકો એ કેવળ જ્ઞાન દશાને પામે છે. તો એ અનુસરતા થકા જે સંતો કરે છે અને એ પ્રસિદ્ધ કરે છે કે આ હું સ્વરૂપ છે અને એમ એ પોતે અર્યંત થાય છે, એના ઉપરથી આપણે પણ એમ જ સમજવાનું છે, એટલે કે એમના સ્વરૂપને આપણામાં સ્થાપવાનું છે અને આપણે પણ એવો જ પુરુષાર્થ કરી અને એવા પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરીએ. હા, આમાંથી આપણને આખો માર્ગ મળે છે. પોતાના શુદ્ધ સ્વરૂપમાં આગળ વધીને પોતે સર્વજ્ઞ સ્વભાવી છે તો એવા સર્વજ્ઞ સ્વભાવી પોતાના સ્વરૂપને કેવી રીતે પ્રાપ્ત કરવું એનો માર્ગ મળી જાય છે. એટલે જ્યારે છેલ્લો કળશ અમૃતચંદ્રાચાર્ય ભગવાન કોઈ પણ વસ્તુમાં લખતા હોય ત્યારે હંમેશા આ રીતે જ વાત કરી હોય છે કે એ પ્રાપ્ત કરી લે છે, પૂર્ણતા પ્રગટ કરી લે છે, એ રીતે જ વાત કરી હોય છે. અહીંયા પણ એ રીતે જ વાત કરી છે. આ કળશ ઉપર ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી કેટલાક અંશો આપણે લઈએ. ગુરુદેવ કહે છે કે અનેકાંતમય વસ્તુ સ્વરૂપ છે અને સ્યાદવાદ તેનું ધૂતક છે. એટલે સ્યાદવાદ અનેકાંતમય વસ્તુને યથાર્થ પ્રકાશે છે. સ્યાદવાદ ધૂતક છે એટલે એ પ્રકાશનારું છે. અનેકાંતમય વસ્તુનું સ્વરૂપ છે અને સ્યાદવાદ એને યથાર્થ પ્રકાશે છે, યથાર્થ પ્રસિદ્ધ કરે છે. અહીં કહે છે કે જે સત્પુરુષો અનેકાંત સાથે સુસંગત મેળવાળી દ્રષ્ટિ વડે આત્મ વસ્તુને દેખે છે એટલે શ્રદ્ધે છે, જાણે છે અને શ્રદ્ધે છે, તેઓ એ રીતે સ્યાદવાદની શુદ્ધિને પામે છે. અર્થાત સ્યાદવાદ દ્વારા વસ્તુને યથાર્થ પ્રકાશે છે, દેખે છે અને એ રીતે જીનદેવના માર્ગને, સ્યાદવાદ ન્યાયને નહીં ઓળંગતા થતા જ્ઞાન સ્વરૂપ થાય છે. ગુરુદેવ કહે છે કે ગંભીર વાત છે પ્રભુ, ભગવાન જીનદેવનો માર્ગ, શુદ્ધ રત્નત્રયનો માર્ગ સ્યાદવાદ ન્યાયથી સિદ્ધ છે અને તેથી તે સ્યાદવાદ ન્યાય રૂપ છે. આવા જીનદેવના માર્ગને, મોક્ષ માર્ગને નહીં ઉલ્લંઘતા, નહીં ઓળંગતા થતા સત્પુરુષો જ્ઞાન સ્વરૂપ થાય છે, અર્થાંત પરમ અમૃતમય એવા મોક્ષ પદને પામે છે. આ અનેકાંત દ્રષ્ટિનું ફળ, આ અનેકાંત દ્રષ્ટિનું ફળ જીન માર્ગ છે તે આવો છે. જીન માર્ગ અને પરમ મોક્ષ પદની પ્રાપ્તિ એ અનેકાંત દ્રષ્ટિનું ફળ છે. હવે આપણે આ 264 અને 265 કળશ પછીથી અનેકાંતની વાતને અહીંયા પૂરી કરીએ છીએ અને મૂળ વાત ઉપર આવીએ છીએ કે પરિશિષ્ટની શરૂઆતમાં આચાર્ય ભગવાને શું કહ્યું હતું. ફરીથી આપણે પરિશિષ્ટમાં જઈએ અને વાંચીએ કે આચાર્ય ભગવાને ત્યાં બે વાત કરી હતી. પરિશિષ્ટની શરૂઆત જ્યારે કરી ત્યારે આચાર્ય ભગવાને શું કહ્યું, માત્ર અનેકાંતની વાત નહોતી કરી, બીજી પણ એક વાત સાથે કરી હતી, એટલા માટે પરિશિષ્ટ લખવામાં આવ્યું. તો સમયસારમાં પાના નંબર 592 પર પરિશિષ્ટ જ્યાં શરૂઆત થાય છે ત્યાં શરૂઆતમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું કે અહીં સુધીમાં ભગવાન કુંદકુંદાચાર્યની 415 ગાથાઓનું વ્યાખ્યાન ટીકાકાર શ્રી અમૃતચંદ્રાચાર્ય દેવે કર્યું અને તે વ્યાખ્યાનમાં કળશ રૂપે તથા સૂચનિકા રૂપે 246 કળશ એટલે કાવ્યો કહ્યા. 415 ગાથા કુંદકુંદાચાર્ય ભગવાનની થઈ, સમયસાર પૂરું થયું અને એની સાથે ટીકા, ગદ્ય ટીકા અને પદ્ય રૂપે આ કળશ 246 કળશ આવ્યા. હવે ત્યાં તો એ પૂરું થયું પણ અમૃતચંદ્રાચાર્ય ભગવાન જે ટીકાકાર છે એમણે વિચાર્યું કે આ શાસ્ત્રમાં, આ સમયસારમાં જ્ઞાનને પ્રધાન કરીને જ્ઞાન માત્ર આત્મા કહેતા આવ્યા છીએ. જ્ઞાનની પ્રધાનતાથી વાત કરી છે એટલે આત્મા એટલે જ્ઞાન એવી વાત કરી છે ને જ્ઞાન માત્ર આત્મા કહેતા આવ્યા છીએ. તો તેથી કોઈ તર્ક કરશે કે જૈન મત તો સ્યાદવાદ છે ને, એનું તો અનેકાંત સ્વરૂપ છે ને, તમે પછી આ જ્ઞાન માત્ર ને આત્મા કહો છો અને બીજી તરફ એમ કહો છો કે અનંત ગુણનો સમૂહ આત્મા, તો આ તો એકાંત થઈ જશે જ્ઞાન માત્ર આત્મા કહેતા. એટલે પછી આત્માને જ્ઞાન માત્ર કહેવાથી શું એકાંત નહીં થઈ જાય? અર્થાંત સ્યાદવાદ સાથે વિરોધ આવશે, સ્યાદવાદ સાથે પછી વિરોધ આવશે. એટલે આ એક વાત હતી, એટલે એને સ્પષ્ટ કરવા માટે થઈ. અને પછી આચાર્ય ભગવાને આ બધા કળફ કહ્યા, ત્યાર પછીથી 14 કળફ તો એના કહ્યા અને બીજા 4 કળફ કહ્યા. એટલે એ કળફ બધા એમણે એ માટે કહ્યા. પણ સાથે બીજી વાત પણ હતી, એકલી આ સ્યાદવાદની વાત હતી એમ નહીં, પણ કહે છે કે વળી એક જ જ્ઞાનમાં ઉપાય તત્વ અને ઉપેય તત્વ એ બંને કઈ રીતે ઘટે, એટલે કે કઈ રીતે હોઈ શકે. એક તો વાત એ હતી કે આ જ્ઞાન માત્રને આત્મા કહીએ છીએ તો એકાંત નહીં થઈ જાય, તો એની સ્પષ્ટતા કરવાની જરૂર લાગી આચાર્ય ભગવાનને. અને બીજી વાત એ કે જ્ઞાનમાં ઉપાય તત્વ અને ઉપેય તત્વ, એટલે ઉપાય અને ઉપેય, ઉપેય એટલે જે પ્રાપ્ત કરવાનું છે તે, અને એ પ્રાપ્ત કરવા માટેનો ઉપાય, એટલે ઉપાય તત્વ અને ઉપેય તત્વ. જ્ઞાનમાં ઉપાય તત્વ અને ઉપેય તત્વ એ બંને કઈ રીતે હોઈ શકે? જે ધ્યેય છે એ અને એ ધ્યેયને પ્રાપ્ત કરવાનો માર્ગ એ બંને એક જ વસ્તુમાં કેવી રીતે હોય? જ્ઞાન છે તો જ્ઞાનમાં એ ઉપાય તત્વ અને ઉપેય તત્વ, એટલે જ્ઞાન એ એનો ઉપાય અને એ જ પાછું એની પ્રાપ્તિ ઉપેય, બંને કઈ રીતે હોઈ શકે? તો એ તર્ક કોઈને થશે, માટે એ તર્કનું નિરાકરણ પણ કરવું જરૂરી છે. એટલે પરિશિષ્ટ રૂપે એ બંને વાત આમાં તો લીધી છે. 246 કાવ્યો કયા ત્યાર પછીથી બીજા 32 કાવ્યો આચાર્ય ભગવાને લખ્યા, તો એમાં 247 થી 265 સુધી આ અનેકાંતની વાત આવી. એટલે 247માં તો બંનેની વાત લીધી, 247 કળફની અંદર તો એ વાત કરી કે બંને આ વાત કરવાની છે, એક અનેકાંતની અને બીજી ઉપાય ઉપેય ભાવની સ્પષ્ટતા કરવી જરૂરી છે, એ વાત લીધી. પણ પછી ત્યાર પછીથી બધા કળશરૂપ કાવ્ય આવ્યા અને એમાં પછી શક્તિનું વર્ણન આવ્યું, એ બધું અનેકાંતમાં આવ્યું. અને હવે વાત જે કરે છે તે ઉપાય ઉપેય તત્વની વાત કરે છે. તો કળશ 266 એ વાત શરૂ થાય છે. પણ એ વાત શરૂ થાય એ પહેલા ટીકારૂપે જે વાત આચાર્ય ભગવાન કહે છે એ બહુ મહત્વની છે. પહેલા આપણે એ ટીકા લઈશું અને ત્યાર પછીથી જે ક્રમમાં બીજા કળશ આવશે એ બધા લઈશું. તો હવે ઉપાય ઉપેય તત્વ સામાન્ય સમજ આપીએ આપણે તો એમ કહેવાય કે જે સાધક ભાવ છે અને જે સાધ્ય ભાવ છે એની વાત કરવાની છે. ઉપાય એટલે સાધક ભાવ, ઉપાય એ સાધક ભાવ છે અને ઉપેય એ સાધ્ય ભાવ છે. સાધ્ય જે પોતાને પ્રાપ્ત કરવાનું છે, જે સાધ્ય છે તે, અને જે સાધ્યને પ્રાપ્ત કરવા માટેનો ઉપાય છે તે સાધક ભાવ. એટલે સાધક ભાવ અને સાધ્ય ભાવ બંને જ્ઞાનમાં જ છે. એટલે ઉપાય તત્વ અને ઉપેય તત્વ બંને જ્ઞાનમાં જ છે, તો એ કઈ રીતે એની સમજ આપણને આપશે? બધાને સરળતા રહે એટલા માટે એક વાત કરી દઉં કે ઉપેય તત્વ જે સાધ્ય તત્વ છે એ પણ પર્યાય રૂપ છે, એટલે કે કેવળ જ્ઞાનની દશા પ્રાપ્ત કરવાની છે. કેવળ જ્ઞાન, એ કેવળ જ્ઞાન એ જ્ઞાનની પર્યાય છે, પૂર્ણ શુદ્ધ પર્યાય. કેવળ જ્ઞાન એટલે જ્ઞાન થયું, એમાં પણ જ્ઞાનની પર્યાય છે. અને ઉપાય તત્વ જે સાધક ભાવ છે એ પણ નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન રૂપે છે, અને નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ ત્રણેય મળી અને જે મોક્ષનો માર્ગ છે એ સાધક ભાવ છે. અને એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર છે એ વાસ્તવમાં તો જ્ઞાનભાવમાં જ સમાય છે, એ જ્ઞાનભાવ જ છે. સમ્યક દર્શન કહીએ છીએ, સમ્યક જ્ઞાન કહીએ છીએ અને સમ્યક ચારિત્ર કહીએ છીએ, તો એ ત્રણેય ખરેખર તો એક જ ભાવ છે, એટલે આત્માનો જ્ઞાનભાવ છે. અને એ વાત અગાઉ ગાથામાં પણ આવી ગઈ છે, ત્રણ જુદા જુદા ભાવનો, પણ એ ખરેખર તો વાસ્તવમાં એક જ ભાવ છે. તો આ વાતને પણ આચાર્ય ભગવાન સમજાવશે. એટલે જ્ઞાનમાં જ એ સાધક ભાવ પણ છે અને જ્ઞાનમાં જ એ સાધ્ય ભાવ, એટલે કેવળ જ્ઞાન છે. ઉપાય તત્વ પણ જ્ઞાનમાં છે અને ઉપેય તત્વ પણ જ્ઞાનમાં છે. તો આપણે એ લઈએ સમયસારમાં 12 નંબર 616 ઉપર અહીંયા કડક 265 ના ભાવાર્થ પછી કહે છે કે આ રીતે સ્યાદવાદ વિશે કહીને હવે આચાર્ય દેવ ઉપાય ઉપેય ભાવ વિશે થોડું કહે છે. હવે આનો એટલે કહે છે કે જ્ઞાન માત્ર આત્મવસ્તુનો ઉપાય ઉપેય ભાવ વિચારવામાં આવે છે, અર્થાંત આત્મવસ્તુ જ્ઞાન માત્ર હોવા છતાં તેને ઉપાયપણું અને ઉપેયપણું બંને કઈ રીતે ઘટે છે તે વિચારવામાં આવે છે. હવે આચાર્ય ભગવાન ટીકામાં કહે છે કે આત્મવસ્તુને જ્ઞાન માત્રપણું હોવા છતાં આત્મવસ્તુને જ્ઞાન માત્રપણું હોવા છતાં પણ તેને ઉપાય ઉપેય ભાવ ઉપાય ઉપેયપણું છે જ ઉપાય ઉપેય ભાવ છે જ છે 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 એટલે છે જ. જ્ઞાન માત્રપણું તો સિદ્ધ કર્યું, આત્મવસ્તુને જ્ઞાન માત્રપણું છે અને એવું છે જ, છતાં એમાં આ વાત બંને સમાય છે. જ્ઞાન માત્રપણું કહ્યું એટલે કહે છે કે છતાં પણ તેને ઉપાય ઉપેય ભાવ ઉપાય ઉપેયપણું છે જ, કારણ કે તે એક હોવા છતાં જ્ઞાન માત્રપણું કહ્યું એટલે તો પછી એક થઈ ગયું ને, જ્ઞાન માત્ર જ કહ્યું એટલે, અને એ સિદ્ધ કર્યું અને એકાંતપણું એમાં સમાય છે એટલે એ તો સિદ્ધ થયું. તો કે જ્ઞાન માત્રપણું એટલે એ એક છે, તો એક હોવા છતાં પોતે સાધક રૂપે અને સિદ્ધ રૂપે એમ બંને રૂપે પરિણમે છે. આત્મા પોતે પરિણામી છે અને સાધકપણું તથા સિદ્ધપણું એ બંને આત્માના પરિણામ છે. જો સાધકપણું છે એ પણ પરિણામ છે અને સિદ્ધપણું છે એ પણ પરિણામ છે. કેમ કે એમ નથી કે કોઈ શુદ્ધ વસ્તુની પ્રાપ્તિ કરી લેવી, એ કોઈ વસ્તુ પ્રાપ્ત કરવી એમ નથી, એ તો પર્યાયમાં પ્રગટ કરવાની વાત છે. સિદ્ધપણું કંઈ એવું નથી, કુટસ્થ નથી. સિદ્ધપણું એ તો પર્યાય રૂપે છે. આત્માનું સ્વરૂપ તો શુદ્ધ જ છે, દ્રવ્ય તો શુદ્ધ જ છે, ત્રિકાળ શુદ્ધ જ છે. એટલે ત્રિકાળ શુદ્ધ દ્રવ્યને પ્રાપ્ત કરવું એમ ધ્યેય નથી. ધ્યેય શું છે કે ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય છે, એનું નિર્મળ પરિણમન શુદ્ધ થાય છે, તો એવા શુદ્ધ પરિણમન રૂપ દશાને શાશ્વત પ્રાપ્ત કરી લેવી એટલે પછી એવી જ દશા થયા કરે. એટલે છેવટે તો પ્રાપ્ત કરવાનું શું છે કે આત્માના શાશ્વત શુદ્ધ નિર્મળ પરિણામને પ્રાપ્ત કરવાના છે. એટલે જે સિદ્ધપણું જે છે એ પણ પર્યાય છે અને એ દશાને પ્રગટ કરવાની છે, એ દશાને પ્રાપ્ત કરવાની છે કે જે દશા એક વખત પ્રગટ થયા પછીથી એવી ને એવી દશા થયા જ કરે છે, થયા જ કરે છે, થયા જ કરે છે, થયા જ કરે છે. એટલે એ પણ આત્માના પરિણામ છે, આત્માની દશા છે. અને સાધકપણું એ પણ આત્માની દશા છે. એટલે બંને પરિણામ છે. બહુ સ્પષ્ટતા અહીંયા કરી દીધી છે કે આત્મા પરિણામી છે અને એના બે પ્રકારના પરિણામ થયા, કે એક પ્રકારના પરિણામ જે નિર્મળ પરિણામ થઈ રહ્યા છે અને વધારે ને વધારે નિર્મળ નિર્મળ પરિણામ થતા જાય છે, શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે, એવા પરિણામ થતા જાય છે એ આખો મોક્ષ માર્ગ છે અને એને સાધકપણું કહ્યું. અને બીજું જે પૂર્ણ શુદ્ધ દશા છે તે એ પણ આત્માના જ પરિણામ છે, તો એ સિદ્ધપણું છે, એ ઉપેયપણું છે. એટલે ઉપાય અને ઉપેયપણું બંને આત્માનું જ છે, આત્મા પરિણામી દ્રવ્ય છે. પણ અહીંયા પહેલા એમ કહ્યું કે આત્મા જ્ઞાન માત્ર છે, એટલે વાત એ રીતે બની કે જ્ઞાન માત્ર જે આત્મા કયો એ પોતે સાધક છે અને એ જ પોતે સિદ્ધ છે. ભગવાન આત્મા જ્ઞાન માત્ર જે કયો એ પોતે જ સાધક થઈ અને પોતાની સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે, પ્રગટ કરે છે. એટલે ઉપાય અને ઉપેયપણું એ જ્ઞાન માત્ર પણ હોવા છતાં બંને ભાવ રૂપે એ ભગવાન આત્મા પોતે જ પરિણમે છે. એટલે એ પરિણમવા વાળો તે પરિણામી છે. એમાં આત્મામાં જે સાધક રૂપ છે તે ઉપાય છે અને જે સિદ્ધ રૂપ છે તે ઉપેય છે. માટે અનાદિકાળથી મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર વડે, મિથ્યા દર્શન એ મિથ્યા શબ્દ છે ને, ત્રણેય અહીંયા લાગુ પડે છે. મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર વડે એટલે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર વડે સ્વરૂપથી ચ્યુત હોવાને લીધે સંસારમાં ભ્રમણ કરતો હતો. તો એવા સંસારમાં ભ્રમણ કરતા હવે સુનિશ્ચળપણે ગ્રહણ કરેલા વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પાકના પ્રકર્ષની પરંપરા વડે અનુક્રમે સ્વરૂપમાં આરોહણ કરાવવામાં આવતા આ આત્માને અંતર્મગ્ન જે નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ ભેદો તે પણા વડે પોતે સાધક રૂપે પરિણમતું તથા પરમ પ્રકર્ષની હદને પામેલા રત્નત્રયની અતિશયતાથી પ્રવર્તેલો જે સકળ કર્મનો ક્ષય તેનાથી પ્રજ્વલિત દેદીપ્યમાન થયેલો જે અસ્ખલિત વિમળ સ્વભાવ ભાવ તે પણા વડે પોતે સિદ્ધ રૂપે પરિણમતું એવું એક જ જ્ઞાન માત્ર ઉપાય ઉપે ભાવ સાધે છે. એક જ તળંગ વાક્ય લીધું છે પણ એમાં મુખ્ય બે વાત લીધી કે પોતે સિદ્ધ રૂપે પરિણમતું એવું એક જ જ્ઞાન માત્ર છે, કે જે જ્ઞાન માત્ર છે તે સિદ્ધ રૂપે પણ પરિણમી જાય છે. એટલે કે પોતાની જે પ્રગટ કરવાની દશા છે, જે પોતાનું ધ્યેય છે એને એ પ્રગટ કરી લે છે, એટલે એ સિદ્ધરૂપે પણ એ પરિણમી જાય છે અને સાધકપણે પણ એ જ પરિણમે છે. તો એ બંને વાતને એમાં સાથે લીધી. આપણે જરાક એનો વિસ્તાર લઈએ. કે છે કે આ જીવ અનાદિથી ખોટી શ્રદ્ધા, મિથ્યા શ્રદ્ધા એટલે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન એટલે અજ્ઞાન ભાવમાં અને મિથ્યા ચારિત્ર વડે એ પરિભ્રમણ કરતો હતો, સંસારમાં ભ્રમણ કરતો હતો. કેમ કે એ સ્વરૂપથી ચ્યુત હતો, સ્વરૂપથી પોતે ચ્યુત થઈને સ્વરૂપનું જે લક્ષ હોવું જે એ લક્ષ ન કરતા પર હું લક્ષ કરીને સ્વરૂપમાં ન જતા સ્વરૂપની દ્રષ્ટિ ન કરતા ત્યાંથી બહાર નીકળીને, એટલે પહેલેથી જનાદિથી જે બહાર જ હતો એ સ્વરૂપમાં પહેલા હતો અને પછી બહાર આવે એમ તો છે નહીં. જ્યારથી જીવ છે ત્યારથી એ સ્વરૂપથી ચ્યુત જ હતો અને એને ખબર જ ન હતી કે પોતાનું શુદ્ધ સ્વરૂપ આવું છે. એટલે એ અનાદિથી સ્વરૂપથી ચ્યુત હતો, એમ હોવાને લીધે એ પરનું લક્ષ કરી અને ખોટી ઊંધી શ્રદ્ધા અજ્ઞાનને કારણે જે રીતે પરિણમતો હતો એમાં એને સંસારનું ભ્રમણ થતું હતું. હવે આવી દશા હતી તે વખતે હવે કહે છે કે સુનિશ્ચળપણે ગ્રહણ કરેલા વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પાકના પ્રકર્ષની પરંપરા. જો અહીંયા વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પાક એ તો શુભભાવ છે, અને શુભભાવ એટલે મંદ કસાય, એ તો મંદ કસાયની દશા છે. સુનિશ્ચળપણે ગ્રહણ કરેલા, હવે સુનિશ્ચળપણે ગ્રહણ કરેલા એમ કહ્યું છે એટલે કે જ્યારે આવો ભ્રમણ કરતો હતો ત્યારે એને આવો દ્રવ્યશ્રુતનો અભ્યાસ થયો એટલે એને નક્કી થયું પોતાનું સ્વરૂપ આવું છે, ત્યારે એને જે પુરુષાર્થ ઉપડ્યો છે તો ત્યારે એ શુભભાવમાં છે, ત્યારે તો હજી એને શુભભાવ છે. પણ એ શુભભાવ, એ શુભભાવ આત્માને લક્ષે છે અને પછીથી એ નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ પોતે પરિણમી જવાનો છે. એટલે એ અપેક્ષાથી અહીંયા વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પાકના પ્રકર્ષની પરંપરા લીધી છે. વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ તો શુભભાવ છે, એના પાકના પ્રકર્ષની, પ્રકર્ષ શબ્દ છે જરાક સમજવા જેવો છે. પ્રકર્ષ શબ્દનો અર્થ એક થાય છે વૃદ્ધિ, પ્રકર્ષ શબ્દના ઘણા અર્થ થાય છે, પણ અહીંયા પહેલા જે સાધક ભાવની અંદર જે છે તો એમાં આપણે એ રીતે એનો અર્થ લઈએ છીએ. તો એમાં એનો અર્થ થાય છે એવી વૃદ્ધિ, એવા ફેલાવ, એવી અધિકતા, અત્યંતતા, એવી પ્રગતિ, એવો અર્થ અહીંયા થાય છે. શું કહે છે અહીંયા? વાક્યમાં બેસાડીશું તો આપણને બરાબર સમજાશે. કે છે કે એવા ભ્રમણ કરતો હતો ત્યારે સુનિશ્ચળપણે ગ્રહણ કરેલા વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પાકના પ્રકર્ષથી, એટલે એવા સ્વભાવના એટલે મંદ કસાયના પ્રકર્ષથી, પ્રકર્ષ કહેતા એવી વૃદ્ધિથી, એવા ફેલાવથી, એવા મંદ કસાયરૂપ ફેલાવથી, એવી મંદ કસાયરૂપ અધિકતાથી, એવી એવી પ્રગતિથી શું કરે છે? તો કે અનુક્રમે સ્વરૂપમાં આરોહણ કરવામાં આવતા આ આત્માને, હવે અનુક્રમે એટલે અહીંયા અનુક્રમે એટલે કે એ વધારે ને વધારે શુદ્ધ ભાવ તરફ ઢળતો જાય છે, સ્વરૂપનું લક્ષ્ય કરતો જાય છે, એમ આરોહણ કરવામાં આવતા આ આત્માને અંતર્મગ્ન જે નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ ભેદો તે પણાવડે પોતાને સાધક રૂપે કરે છે, સાધક રૂપે પોતે પરિણમે છે. તો અહીંયા આ જે વાત કરી આત્માની જગ્યાએ આપણે જ્ઞાન શબ્દ મૂકી અને આ વાતને પકડવાની. આત્મ વસ્તુને જ્ઞાન માત્રપણું છે અને એ જ્ઞાન માત્રપણું છે એ જ ઉપાય છે, એ જ સાધક ભાવ છે. તો એ ઉપાય કઈ રીતે કરે છે? તો એ વાત અહીંયા સમજાવતા એમ કે છે કે એવા આ આત્માને અનુક્રમે સ્વરૂપમાં આરોહણ કરવામાં આવતા આ આત્માને અંતર્મગ્ન જે નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ ભેદો, એટલે કે જ્ઞાનમાં જે ત્રણેય ભેદો છે તે અંતર્મગ્ન છે, એ નિશ્ચય સમ્યક દર્શન, નિશ્ચય સમ્યક જ્ઞાન, નિશ્ચય ચારિત્ર, એ ત્રણેય જ્ઞાન જ છે. એટલે એમ કે છે કે જે અંતર્મગ્ન જે નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ ભેદો એવું જ્ઞાન એ તે પણા વડે પોતે સાધક રૂપે પરિણમતું, એવું જ્ઞાન સાધકપણા રૂપે પરિણમતું. અને હવે કે છે બીજી રીતે આગળ જે સાધ્યપણા રૂપે થાય છે તો એની વાત કરે છે કે એવું એ જ્ઞાન સાધકપણા રૂપે પરિણમતું તથા પરમ પ્રકર્ષની હદને પામેલા, પરમ પ્રકર્ષની હદને પામેલા રત્નત્રયની અતિશયતાથી પ્રવર્તેલો જે સકળ કર્મનો ક્ષય. અહીંયા પણ પ્રકર્ષ જે છે એનો આપણે અર્થ સમજીએ. પ્રકર્ષનો અર્થ આપણે એ રીતે લીધો કે એવી વૃદ્ધિ ફેલાવ પ્રગતિ, અથવા તો એક બીજો અર્થ અહીંયા જે વધારે લાગુ પડે છે તે છે તે ઉત્તમતા, શ્રેષ્ઠતા, ઉત્તમપણું અથવા તો ચડતી, આ અર્થ પણ પ્રકર્ષનો અર્થ છે. તો અહીંયા આપણે એને એમ કહીએ કે એવી ઉત્તમતા, એવી શ્રેષ્ઠતા, વૃદ્ધિ કરતા એ શબ્દ અહીંયા વધારે લાગુ પડે છે. તો આપણે એ રીતે લઈ શકીએ અહીંયા કે તથા પરમ પ્રકર્ષ, પરમ પ્રકર્ષ એટલે પરમ શ્રેષ્ઠતા, પરમ ઉત્તમપણું, પરમ એવી જડતી ની હદને પામેલા એટલે છેક સુધી પહોંચેલા, હદને પામ્યા એટલે પછી બાકી કાંઈ રહ્યું જ નહીં, એવી પરમ ઉત્કૃષ્ટતાની હદને પામેલા રત્નત્રયની અતિશયતાથી પ્રવર્તેલો જે સકળ કર્મનો ક્ષય. જો અહીંયા સકળ કર્મનો ક્ષય થાય છે, પણ એ સકળ કર્મનો ક્ષય થાય છે તો એમાં એ વખતે એ રત્નત્રયની અતિશયતાથી પ્રવર્તેલો લખ્યું છે, તો એમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ સમજી લેવો. પોતે જ્યારે એવી પૂર્ણ શુદ્ધ દશાને પ્રાપ્ત કરે છે તો સામે એવા સકળ કર્મનો ક્ષય થાય છે. અહીંયા શબ્દ મૂક્યા છે કે એવી પ્રકર્ષની હદને પામેલા રત્નત્રયની અતિશયતાથી પ્રવર્તેલો, એટલે કઈ અતિશયતાથી પ્રવર્તેલો એટલે એ ખરેખર એ કરે છે એમ નથી, કેમ કે કર્મ તો જુદા છે, પણ એવો એવો જ સંબંધ છે કે જ્યારે એવી પૂર્ણ દશાની પ્રાપ્તિ થાય છે ત્યારે સકળ કર્મનો ક્ષય થાય જ છે. તો જે સકળ કર્મનો ક્ષય તેનાથી દેદીપ્યમાન પ્રજ્વલિત થયેલો જે અસ્ખલિત વિમળ સ્વભાવ ભાવ તે પણાવડે પોતે, એટલે અહીંયા જ્ઞાન એ સિદ્ધ રૂપે પરિણમતું એવું એક જ ઉપાય ઉપે ભાવ સાધે છે. એ જ્ઞાન માત્ર ઉપાય ઉપે ભાવ સાધે છે. તો આ રીતે બંને ભાવની વાત કરી દીધી. ઉપાય ભાવની વાત કરી અને ઉપેય ભાવની વાત કરી. જ્ઞાન છે તે જ ઉપાય ભાવ પણ છે અને ઉપેય ભાવ પણ છે. અને જ્યારે એ જે સાધે છે તે નિર્મળ રત્નત્રયની પ્રાપ્તિ, પૂર્ણ પરમ પ્રકર્ષની હદને પામેલ રત્નત્રયની પ્રાપ્તિ થાય છે અને એવું થાય છે ત્યારે સકળ કર્મનો ક્ષય પણ થાય છે. તો આ રીતે એ વાત લીધી છે. હવે ભાવાર્થ આજે આપણે નથી લેતા, આખો ભાવાર્થ એક સાથે આપણે લઈશું આવતા સ્વાધ્યાયમાં. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સમયસારજીની સ્તુતિ બોલીએ.
સંસારી જીવના ભાવ મરણો ટાળવા કરુણા કરી, સરિતાવહાવી સુધાતણી પ્રભુ વીરતે સંજીવની. શોષાતિ દેખી સરિતને કરુણા બિના હૃદયે કરી, મુનિ કુંદ સંજીવની સમય પ્રાવૃત તણી ભાજન ભરી. કુંદ કુંદે રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુરા, ગ્રંથાદિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા. અહો વાણી તારી પ્રસમરસ ભાવે નિતરતી, મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી. અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી, વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતી. તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગડા, વ્યવહારના ભેદભા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની, સંધિ સહુ છેદવા સાથી સાધકનો તું ભાનુ જગનો, સંદેશ શ્રી વીરનો વિસામો ભવ ક્લાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો. સુણે તને રસની બંધ શિથિલ થાય, જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય. તું રોચતા જગતની રુચિ આળસે સૌ, તું રીજતા સકલ જ્ઞાયક દેવરીજે. બનાવું પત્ર કુંદના રત્નોના અક્ષરો લખી, તથાપિ કુંદ સૂત્રોના અંકાય મૂલ્ય ના કરી, તથાપિ કુંદ સૂત્રોના અંકાય મૂલ્ય ના કરી.